આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંતરિક અને બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે વાસ્તવિક સમયની તૈયારીની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત 7 ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યું. છેલ્લા 10 વર્ષમાં દૂધનું ઉત્પાદન 63% વધીને 239 મિલિયન ટન થયું. સંયુક્ત રાષ્ટ્રએ ઈરાન ઉપર ફરીથી પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી અને આજે નવરાત્રીના 7મા દિવસે મહાસપ્તમીની ઉજવણી કરાઈ રહી છે. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંતરિક અને બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે વાસ્તવિક સમયની તૈયારીની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારતીય કોસ્ટગાર્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંબોધન કરતાં શ્રી સિંહે કહ્યું કે સંરક્ષણ દળોએ બહુપરિમાણીય સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આજના સમયમાં પડકારો વધુ ગતિશીલ હોવાથી તેમણે સ્વચાલિત પ્રતિભાવ પ્રણાલીઓને એકીકૃત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. ઇલેક્ટ્રોનિક યુદ્ધ આજે એક વાસ્તવિકતા બની ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે બિહાર માટે 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત 7 ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યું. 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે. રેલવે મંત્રી નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પટણા જંકશનથી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ સાથે 4 નવી પેસેન્જર ટ્રેનો નવાદા, ઇસ્લામપુર, બક્સર અને ઝાઝા સહિતના મુખ્ય શહેરોને જોડે છે. બિહારમાં 3 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી રાજ્યની કનેક્ટિવિટીમાં વધુ સુધારો થશે. કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું હતું કે હવે બિહારના બજેટમાં વધારો કરાયો છે.
પહેલે જહા માત્ર 1000 કરોડ રૂપે કા બજેટ હોતા થા, આજ વહાં પે 10000 કરોડ રૂપે કા બજેટ હૈ. તો એક બહોત બડી એક મોદીજીને દેશ કે વિકાસ કે લીએ, બિહાર કે વિકાસ કે લીએ એક બહોત બડી અવધારણા હમારે સામને રખી. જહા પહેલે કુછ હી ગિને ચુને પ્રોજેક્ટ્સ હો પાતે થે, આજ મોદીજી કે સમય મે 1,00,00,000 રૂપે કે પ્રોજેક્ટ્સ બિહાર મે આજ ચલ રહે હૈ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચવેદેવાએ જણાવ્યું હતું કે નવું કાર્યાલય ફક્ત કાર્યસ્થળ નથી પરંતુ મૂલ્યોનું કેન્દ્ર છે, જ્યાં કાર્યકરોમાં પાર્ટીની સંસ્કૃતિ અને ભાવનાનું પોષણ થાય છે. આ ઉદઘાટન સમારોહ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, વરિષ્ઠ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો, કાઉન્સિલરો, કેન્દ્રીય મંત્રીઓ અને હજારો પાર્ટી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. દેશમાં દૂધનું ઉત્પાદન છેલ્લા 10 વર્ષમાં 146 મિલિયન ટનથી વધીને 239 મિલિયન ટનથી વધુ થયું છે. ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને વિશ્વના પુરવઠામાં લગભગ 1/4 ફાળો આપે છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં ડેરી રાષ્ટ્રીય અર્થતંત્રમાં 5% યોગદાન આપી રહી છે અને 8 કરોડથી વધુ ખેડૂતોને સીધી રોજગારી આપે છે. છેલ્લા દાયકામાં દેશમાં દરેક વ્યક્તિ માટે દૂધની ઉપલબ્ધતામાં પણ વધારો થયો છે. 2023-24 પ્રતિ વ્યક્તિ 471 ગ્રામથી વધુ સાથે પ્રતિ વ્યક્તિ 322 ગ્રામની સરેરાશ કરતા ઘણી વધારે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાને પીએમ ધનધાન્ય કૃષિ યોજના હેઠળ મહત્વાકાંક્ષી કૃષિ જિલ્લા તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે તેનાથી કૃષિ ક્ષેત્રની સાથે આ વિસ્તારમાં કૃષિ ઉદ્યોગ સાહસિકોને પણ પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે સરકારે કેન્દ્રીય બજેટ 2025-26 છ વર્ષ માટે 100 મહત્વાકાંક્ષી કૃષિ જિલ્લાઓ વિકસાવવાની જાહેરાત કરી હતી. પીએમ ધનધાન્ય કૃષિ યોજનાનું ઔપચારિક લોન્ચિંગ ઓક્ટોબરમાં થવાની શક્યતા છે. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝાએ કહ્યું છે કે કોલંબોમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર માટે આ ગર્વની ક્ષણ છે, જેમણે ડોક્ટર ભૂપેન હજારિકાના ગીતને શ્રીલંકાની સત્તાવાર ભાષાઓમાં અનુવાદિત કરવાના પ્રયાસોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દરમિયાન પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ડોક્ટર ભૂપેન હજારિકાને શ્રદ્ધાંજલિ આપી હતી અને પ્રખ્યાત ગીત મનુહે મનુહર બાબેના સિંહલા અને તમિલ ગીતો વગાડ્યા હતા, જેને ઘણીવાર માનવતાનું ગીત કહેવામાં આવે છે. આકાશવાણી સાથે વિશેષ વાત કરતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે આ ગીતો ડોક્ટર હજારિકાના જન્મશતાબ્દી ઉજવણી પ્રસંગે રજૂ કરવામાં આવ્યા હતા અને શ્રીલંકાના કલાકારો દ્વારા તેનું ભાષાંતર અને રજૂઆત કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. દેશભરમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 9 લાખથી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નવી દિલ્હીમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત આરોગ્ય સંમેલનમાં બોલતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે 3.6 કરોડથી વધુ લોકોની અત્યાર સુધીમાં તપાસ કરવામાં આવી છે અને 2 ઓક્ટોબર સુધીમાં આ સંખ્યા 4 કરોડને પાર થવાની શક્યતા છે. પંજાબ પોલીસે ધાક ધમકી ખંડણી અને ગુનાખોરી સંબંધિત પ્રવૃત્તિઓ સહિત સંગઠિત ગુનાઓની જાણ કરવા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરી છે. આ અંગે રાજ્ય પોલીસ વડા ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આ હેલ્પલાઇન ઉપર મળતી દરેક માહિતીને ઉચ્ચતમ સ્તરની ગુપ્તતા સાથે ગણવામાં આવશે અને ફોન કરનારાઓની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે. તેમણે જનતાને કોઈપણ ભય કે ખચકાટ વિના આવી કોઈપણ ઘટનાની જાણ કરવા અપીલ કરી છે, જેથી પંજાબને સુરક્ષિત બનાવવામાં મદદ મળી શકે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, ગુજરાત, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, આંદામાન નિકોબાર ટાપુઓ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. આગામી 4-5 દિવસ દરમિયાન આ પ્રદેશોમાં પણ આવી જ હવામાન સ્થિતિ રહેવાની ધારણા છે. સંયુક્ત રાષ્ટ્રએ ઈરાન ઉપર પ્રતિબંધો ફરીથી લાદવાની પુષ્ટિ કરી છે. સુરક્ષા પરિષદના ઠરાવ 1737 હેઠળ અગાઉ પ્રતિબંધિત 43 વ્યક્તિઓ અને 78 સંસ્થાઓની યાદી ફરીથી સક્રિય કરવામાં આવી છે. આ પગલું ગયા મહિને ફ્રાન્સ, બ્રિટન અને જર્મની દ્વારા સ્નેપબેક મિકેનિઝમની ઔપચારિક વિનંતી બાદ લેવામાં આવ્યું છે. જો કે ઈરાને તેના ઉપર તાજેતરના ઇઝરાયેલી અને અમેરિકન હુમલાઓના જવાબમાં પરમાણુ દેખરેખ કામગીરી સ્થગિત કરી દીધી છે. વધતા સંઘર્ષ છતાં ઈરાનના રાષ્ટ્રપતિએ ઈરાનનો પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો કોઈ ઈરાદો નહીં હોવાની પુનઃપુષ્ટિ કરી છે. ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ ગઈકાલે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના સ્થળોને નિશાન બનાવ્યા હતા. અહેવાલો અનુસાર ઇઝરાયેલી વિમાનોએ કફર રેમેન અને અલ જારમાકની આસપાસના વિસ્તારોમાં અનેક હુમલા કર્યા હતા, જેમાં હવાથી જમીન ઉપર માર કરતી મિસાઇલો છોડવામાં આવી હતી, જેનાથી શક્તિશાળી વિસ્ફોટ થયા હતા. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેના દળોએ હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રોના ડેપો ઉપર હુમલો કર્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો, જેના પરિણામે સંઘર્ષ દરમિયાન 4,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 17,000 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આજે નવરાત્રીના 7મા દિવસે મહાસપ્તમી ઉજવવામાં આવી રહી છે. સપ્તમી ઉપર સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાંની એક કલાભવ અથવા નબપત્રિકા સ્નાન છે, જે દુર્ગાપૂજા ઉજવણીમાં વિશેષ સ્થાન ધરાવે છે. આંતરિક શક્તિ અને હિંમત પ્રદાન કરીને નકારાત્મકતાને દૂર કરવા મહાસપ્તમીની ઉજવણી કરવામાં આવે છે. વિયેતનામમાં આવેલા વાવાઝોડા બુઆલોઈને કારણે ભારે નુકસાન થયું છે. વાવાઝોડાના કારણે 8 લોકોના મોત, જ્યારે 17 લોકો ગુમ થયા છે. વિયેતનામના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું બુઆલોઈ આજે વહેલી સવારે દેશના ઉત્તરીય મધ્ય દરિયાકાંઠા તરફ આગળ વધતા 8 મીટર જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા, જ્યારે ક્વાંગ ટ્રાય પ્રાંતમાં 2 માછીમારી બોટ સાથે ઊંચા મોજા અથડાતા 17 માછીમારો ગુમ થયા હતા, જ્યારે 2 માછીમારી બોટોનો સંપર્ક તૂટી ગયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંતરિક અને બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે વાસ્તવિક સમયની તૈયારીની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત 7 ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યું. છેલ્લા 10 વર્ષમાં દૂધનું ઉત્પાદન 63% વધીને 239 મિલિયન ટન થયું. સંયુક્ત રાષ્ટ્રએ ઈરાન ઉપર ફરીથી પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી અને આજે નવરાત્રીના 7મા દિવસે મહાસપ્તમીની ઉજવણી કરાઈ રહી છે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.